परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 171 भाग बीजो प्रश्न 171 हे शू छे। आपणे गई वक्त प्रश्न 170 मां हे ज्ञेय उपादे एनी वात करी। हवे अहीं 171 मां पूछे छे के हे शू छे, छोड़वा योग्य शू छे। जीवद्रव्यनी अशुद्ध अवस्था दुखरूप होवाथी त्यागवा योग्य हो हे छे, तथा पर निमित्त विकार अने व्यवहारनो आश्रय हे छे। आ नियमसारमांथी लेवामां आव्यु छे। अशुद्ध अवस्था, जीवद्रव्यनी अशुद्ध अवस्था એટલે સિદ્ધ સિવાયની બીજી જે ગતિ છે એ બધી અશુદ્ધ અવસ્થા છે। જીવની અવસ્થા, જીવની પર્યાય, બધી જ પર્યાય છે તે સિદ્ધ સિવાયની બધી પર્યાય છે, બધી અશુદ્ધ પર્યાય છે, અશુદ્ધ અવસ્થા છે, અને એ બધી અવસ્થા દુઃખરૂપ છે। સિદ્ધની પર્યાય છે એ જ જીવની શુદ્ધ અવસ્થા છે, અને એના સિવાય બીજી બધી પર્યાય એટલે મનુષ્યની, દેવની, નારકીની, તિરેંચની, એકિન્દ્રિયની બધી જ પર્યાય, બધી જીવની જ પર્યાય છે। એની સાથે એને એવું જ શરીર મળે છે। માણસનું શરીર મળ્યું છે એ તો શરીર તો પૂતગળ છે, એ પૂતગળની વાત નથી, પણ જીવની એવી પર્યાય છે અને એને અનુરૂપ એને મનુષ્યનું શરીર મળ્યું છે। દેવ થયો છે તો દેવની પર્યાય એ જીવની છે અને એને અનુરૂપ એને વિક્રિય શરીર મળ્યું છે। એટલે શરીર તો જુદું છે, શરીર તો પૂતગળ છે, શરીરની વાત નથી, જીવની પર્યાયની વાત છે, અને એ બધી જ પર્યાયો એ અશુદ્ધ પર્યાય છે। માત્ર એક સિદ્ધ પર્યાય છે એ શુદ્ધ પર્યાય છે, અને એ શુદ્ધ પર્યાય છે ત્યાં શરીર નથી, ત્યાં શરીર નથી। એ પર્યાયમાં જ્યારે જીવ હોય છે ત્યારે એને કોઈ પરદ્રવ્યનો, પૂતગળનો સંયોગ નથી, એ પરમ શુદ્ધ પર્યાય છે। એટલે જીવદ્રવ્યની અશુદ્ધ અવસ્થા, અશુદ્ધ પર્યાય એ બધી જ દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય, છોડવા યોગ્ય છે, એ હેય છે। વ્યવસ્થાને કેવી રીતે છોડવી, છોડવી એટલે કે શુદ્ધ અવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરવી, શુદ્ધ અવસ્થા નું મહાત્મ્ય સમજાય અને એનો પુરુષાર્થ થાય, અને એવો પુરુષાર્થ કરતા હોઈએ ત્યારે સાથે સાથે એમ લાગવું જોઈએ કે જે આ વર્તમાન અવસ્થા છે એ અવસ્થા હે છે, સુખરૂપ નથી, એ ક્ષણિક છે, એ દુઃખરૂપ છે। એવું જ્યાં સુધી લાગે નહીં ત્યાં સુધી એ વર્તમાન પર્યાય છે એમાં એને રસ હોય, રાગ હોય, રૂચિ હોય। જીવની જે વર્તમાન પર્યાય હોય એમાં જે પણ એ અવસ્થામાં છે એ અવસ્થાની સાથે મળેલા શરીર જે પૂતગળ છે એમાં એને એકત્વ બુદ્ધિ હોય અને એમાં એને આનંદ હોય। મનુષ્ય થયો છે અને એને કોઈક નામ આપવામાં આવ્યું છે શરીરને, તો એ નામ સહિત એ શરીરને પોતે પોતાનું અસ્તિત્વ માને, અને એમાં એને એટલો બધો રાગ હોય કે આ છોડીને જવું નથી એમ, આ છોડીને જવું પડશે એમ, મૃત્યુનો એને ભય લાગે, શરીર છોડવા માટેનો એને ભય લાગે છે। કેમ ભય લાગે છે? એ અવસ્થા એટલી બધી ગમે છે કે એ અવસ્થાને છોડીને જવું નથી, એને એ અવસ્થા સુખરૂપ લાગે છે। તો એ અવસ્થા જે છે એ અવસ્થામાં એ શરીરનો સંયોગ મળ્યો છે અને એ શરીર અને એની સાથે સંયોગી બીજા બધા જ પદાર્થો, બીજા જીવો સંયોગ કરીને મળેલા, માતા પિતા, પુત્ર પુત્રી, પત્ની પતિ, ભાઈ બહેન, જે કંઈ બધું મળ્યું છે તે, અને જે કંઈ સામગ્રી પૂતગળ રૂપે મળી છે તે, ઘર, કપડાં, કાર, કોમ્પ્યુટર, આ બધું, એ બધામાં એને મમત્વ છે, એકતા બુદ્ધિ છે, અને એમાં એને સુખનો આભાસ થાય છે, એ બધી મિથ્યા માન્યતા છે, એટલે એમાં એ અટવાઈ ગયો છે. પણ એ બધું ત્યાગવા યોગ્ય છે, એ છોડવા યોગ્ય છે, એ હેય છે. એટલે વસ્તુ તો જુદી પડી જ છે, પણ એમાં એકત્વ કરે છે, એમાં મારાપણું કરે છે, એ છોડવા જેવું છે, એ ત્યાગવા જેવું છે, એ એકત્વ બુદ્ધિ ત્યાગવા જેવી છે. અને એથી આગળ વધીને એ પર્યાય છે, એ પર્યાય પણ ત્યાગવા જેવી છે. એટલે એ વાત અહીંયા કરી છે કે જીવ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય છે. એટલે મનુષ્ય થયો છે કે નારકી થયો છે, એટલે એ શરીરને એની સાથેના સંયોગી પદાર્થો તો છોડવાની વાત તો આવી, પણ એ પર્યાય, એ મનુષ્યપણું એને મનમાં જે ઘૂસી ગયું છે કે હું મનુષ્ય છું, હું દેવ છું, એને પકડાઈ ગયું છે, એ માન્યતા છોડવા જેવી છે, એ અવસ્થા, એ પર્યાય છોડવા જેવી છે કે એ પર્યાય મારી નહીં, એ હું નહીં, હું મનુષ્ય નહીં, હું મનુષ્ય નહીં, હું દેવ નહીં, હું નારકી નહીં, હું તિર્યક નહીં. એટલે એ પર્યાયમાં જે હું પણ સ્થાપ્યું છે, પર્યાયમાં જે મારાપણું છે, એ પર્યાયનું મારાપણું છોડવા જેવું છે એમ અહીંયા કહેવું છે. એટલે જીવ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય હે છે. કઈ રીતે દુઃખરૂપ છે એના અત્યારે આપણે વર્ણન નથી કરવા, એ આપણે ઘણી વખત એ વાત આવી ગઈ છે, પણ અહીંયા શું ત્યાગવા યોગ્ય છે એ સમજવું છે, એટલે આપણે આ વિસ્તાર કર્યો કે અવસ્થા હું મનુષ્ય છું એવું જે મનમાં ભરાઈ ગયું છે, જે એવું અંતરમાં રમી રહ્યું છે, એ ત્યાગવા જેવું છે. હું મનુષ્ય ના, હું મનુષ્ય નહીં, હું આત્મા છું, હું આત્મા છું. અને પછી મનુષ્ય છે કહીએ એટલે તો પછી સ્ત્રી કે પુરુષ કે એ પણ પછી વાત આવે, તો એ પણ નથી એમ. એટલે હું મનુષ્ય જ નથી, હું આત્મા છું, હું ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન આત્મા છું, એ સ્થાપવાનું છે અને પછી એવું પ્રગટ કરવાનું છે. હું ભગવાન આત્મા છું એ જ વાતને અંતરમાં સ્થાપવાની છે, અને પછી એ જ વાત જે છે એનો પુરુષાર્થ કરી અને સ્વરૂપને પ્રગટ કરવાનું છે. એના પછી બીજું પણ કહ્યું છે, 171મો પ્રશ્ન હે શું છે, એમાં બીજું પણ જે કહ્યું છે એ શ્લોક મૂક્યો છે અહીંયા, શ્લોક નથી એ હિન્દીમાં મૂક્યું છે, જે સમાધિ શતકના શ્લોક 78 જે છે એના શ્લોકમાંથી, ઉત્થાનિકામાંથી લેવામાં આવ્યું છે. વહી આત્મબોધ કો પ્રાપ્ત હોતા હૈ જો વ્યવહાર મેં અનાદરવાન હૈ અનાસક્ત હૈ, ઔર જો વ્યવહાર મેં આદરવાન હૈ આસક્ત હૈ વહ આત્મબોધ કો પ્રાપ્ત નહીં હોતા. આ સમાધિ શતક ની હિન્દી આવૃત્તિમાંથી લીધું છે. આત્મબોધ કોને પ્રાપ્ત થાય છે, અથવા તો આત્મબોધ અને કોણ આત્મસાત કરે છે, તો કે જેને વ્યવહારનો આદર નથી, વ્યવહારનો અનાદર છે તે, જે વ્યવહારમાં અનાસક્ત છે તે, અને જે વ્યવહારમાં આસક્ત છે અને વ્યવહારનો જેને આદર છે એને આત્મબોધ પ્રાપ્ત થતો નથી. અહીંયા હે પણ સાથે એને શું સંબંધ છે, તો એ સંબંધ છે એને કે વ્યવહાર છે તે આખો જ હે છે, વ્યવહાર છે તે આખો બધો જ વ્યવહાર છોડવા લાયક છે. છોડવા લાયક છે એટલે કે આદરણીય નથી, એ ઉપાદેય નથી. ઉપાદેય એટલે આદરણીય, અને હે એટલે છોડવા લાયક. એટલે વ્યવહાર બધો જ છે તે છોડવા લાયક છે. વ્યવહાર 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 કરીને જે લોકો નિશ્ચયને સમજતા નથી ને એમની વાત છે કે નિશ્ચય છે તો પછી ત્યાં બારમાં એવો વ્યવહાર હશે જ, એ વ્યવહાર શોધવા જવાની જરૂર છે જ નહીં. પણ વ્યવહાર હોય ત્યારે નિશ્ચય હોય એમ ન બને. વ્યવહાર એકલો હોય અને નિશ્ચય ન હોય એવું બને, અને એવું બનતું જ આવ્યું છે, ને એટલે એને સાચા અર્થમાં વ્યવહાર કહેવાતો જ નથી. નિશ્ચયની વાત જે છે એ જ વાત સાચી વાત છે, એ જ પરમ સત્ય વાત છે. અને જ્યારે એવો નિશ્ચય હોય ત્યારે બારમાં એ વખતે જે હાજર હોય એને વ્યવહાર કહેવાય. એટલે વ્યવહારને શોધવાની જરૂર નથી, નિમિત્તોને શોધવાની જરૂર નથી, શુભ ભાવને શોધવાની જરૂર નથી, એ તો બધું મળી જ રહે છે. શુદ્ધ ભાવ નિશ્ચયની વાત કરીએ, એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરીએ, એટલે વચમાં એ શુભ ભાવ આવવાનો છે અને એ બધો વ્યવહાર તો હશે જ. પણ એ બધો છોડવા જેવો છે, એને હેય બુદ્ધિએ રાખીને એને છોડીને અંતરમાં જવાશે. એને આદરણીય બુદ્ધિએ વ્યવહારને રાખવામાં આવશે કે વ્યવહાર પણ બરાબર છે, એવો હોવો જોઈએ, એવી જો ભૂલ કરવામાં આવશે તો અંતરમાં જવાશે જ નહીં. ગઈકાલે અષ્ટપ્રહરની ગાથામાં એ જ વાત હતી કે રાગનો રાગ, રાગની રૂચિ, પરદ્રવ્યમાં રાગ અને પરદ્રવ્યની અંદર શુભ ભાવ છે એને પણ પરદ્રવ્ય કહી દીધું, એટલે શુભ ભાવનો પણ રાગ, શુભ ભાવની પણ જો રૂચિ હશે તો આત્મામાં નહીં જવાય. શુભ ભાવ સારો છે, શુભ ભાવ ઇષ્ટ છે, એવી પણ જો રૂચિ હશે તો આત્મામાં નહીં જવાય, એવો રાગ પણ ચાલશે નહીં. શુભ ભાવ છે તે સારો છે, ઇષ્ટ છે, એવો શુભ ભાવનો રાગ, શુભ ભાવની મીઠાશ, પુણ્યની મીઠાશ એ જ્યાં સુધી વર્તે ત્યાં સુધી આત્મામાં જવાય નહીં. એને તો અજ્ઞાની કહ્યું, એને તો અજ્ઞાની કહેવામાં આવ્યો. 69મી ગાથાની અંદર એ વાત બહુ સરસ રીતે કહેવામાં આવી. હવે અહીંયા પ્રશ્ન છે 172, એમાં કહે છે કે જ્ઞેય શું છે. જ્ઞેય ઉત્તરમાં કહ્યું છે કે સ્વ પર અર્થાંત સાત તત્વો સહિત જીવ આદિ છય દ્રવ્યોનું સ્વરૂપ બધું જ્ઞેય છે. જ્ઞેય સ્વ પર અર્થાંત સાત તત્વો સહિત જીવ આદિ છય દ્રવ્યોનું સ્વરૂપ એ બધું જ્ઞેય છે. એટલે શું કહેવું છે કે સાત તત્વ કે નવ તત્વ કહો એ બધા જ્ઞેય છે, અને એમાં એ તત્વની અંદર બધા જ દ્રવ્ય આવી જાય, છ દ્રવ્ય આવી જાય. એ છય દ્રવ્યોથી જુદો પોતે સ્વ, પોતે સ્વ અને એનાથી બીજા છ દ્રવ્ય જુદા, એ પોતે સાતમો, એ બધું જ્ઞેય છે. એ પરદ્રવ્યો પણ જ્ઞેય છે અને સ્વ છે એ પણ જ્ઞેય છે. પોતાનું સ્વરૂપ છે એ જ ખરેખર જ્ઞેય છે, નિશ્ચયથી તો એ જ જ્ઞેય છે, અને એનું જ જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. જગતના પદાર્થોનું જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા છે જ નહીં. જ્યાં સુધી એ જગતના પદાર્થોનું જ્ઞાન કરે છે તો સમજવું કે એનો ઉપયોગ ત્યાં જાય છે. કેવળ જ્ઞાન થયા પછીથી એને જગતના પદાર્થો, બધા જ પદાર્થો, છય દ્રવ્યો, નવ તત્વો બધું જેમ છે તેમ એક સમયમાં એકી સાથે બધું એને જ્ઞાન થાય છે એવું જે કહેવામાં આવે છે એ તો સર્વજ્ઞતા કેવી છે એ દર્શાવવા માટે કહેવામાં આવે છે. પણ સર્વજ્ઞ ભગવાનને તો માત્ર પોતાનું સ્વરૂપ એ જ જ્ઞેય છે, અને એમાં જ એ સ્થિરતા કરી અને એના જ જ્ઞાતા દ્રષ્ટા થયા છે, એને જ અનુભવી રહ્યા છે. એટલે જગત આખું એમને માટે ખરેખર જ્ઞેય નથી. જ્ઞેય તો પોતાનું સ્વરૂપ જ છે. જગત આખાને છોડી અને પોતાનું સ્વરૂપ જ્ઞેય બનાવ્યું છે એવા એ કેવળી ભગવાન છે. પણ શક્તિ અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે એમની શક્તિ એટલી છે કે જગત આખાના જ્ઞેય માત્રને એ જાણે, જ્ઞેય માત્રને જાણે એવું કેવળ જ્ઞાન એમને પ્રગટ થયું છે. તો જ્ઞેય શું છે? જે બીજાને જણાઈ શકે, જેમાં પ્રમેત્વ ગુણ છે, એ બધું જ્ઞેય છે. કેવળી ભગવાનને જણાઈ શકે, આપણને ન જણાય. આપણને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરવાનું થતું હોય એટલે આપણને ઘણી બધી વસ્તુઓનું જ્ઞાન નથી થતું, તો એનો અર્થ એવો નથી કે જ્ઞેય નથી. એક પરમાણુ છે એનું જ્ઞાન આપણે નથી કરી શકતા, ઇન્દ્રિય દ્વારા પરમાણુનું જ્ઞાન ન થાય. એક પ્રદેશનું એક સમયનું જ્ઞાન ઇન્દ્રિય દ્વારા નથી થતું, એ અતિન્દ્રિયપણે થઈ શકે છે, તો એ જ્ઞેય છે. એટલે સાતે તત્વો સહિત જીવ આદિ છએ દ્રવ્યોનું સ્વરૂપ છે તે બધું જ્ઞેય છે અને પોતાનું સ્વરૂપ પણ જ્ઞેય છે. પ્રશ્ન 173, ઉપાદેય શું છે? જગતમાં ઉપાદેય કઈ છે? હેયની તો વાત પહેલા કરી, એના પછી ઉપાદેયની વાત લેવી જોઈતી હતી, પણ ઉપાદેયની વચમાં પહેલા જ્ઞેયની વાત લીધી. હવે અહીંયા કહે છે કે ઉપાદેય શું છે? ઉત્તર આપ્યો છે કે એક આકાર, એકાકાર ધ્રુવ જ્ઞાયક સ્વભાવરૂપ નિજ આત્મા જ ઉપાદેય છે. પોતાનું સ્વરૂપ છે, એ સ્વરૂપમાં દ્રષ્ટિ કરી, એનો અનુભવ કરી, અને જે જ્ઞાન આનંદનો અનુભવ થાય છે, અને પછી જે શ્રદ્ધા થાય છે, એને આપણે સંકિત કહીએ છીએ. અને એ સંકિત થયા પછીથી એની દ્રષ્ટિ બદલાય છે, જગતના બધા જ પદાર્થોમાંથી એનો રસ ઉડી જાય છે, બધું ફિક્કું લાગે છે, અને એને પોતાનું સ્વરૂપ જે છે એ જ એક આદરણીય લાગે છે, એની જ પ્રાપ્તિ કરવાની તાલાવેલી લાગે છે, અને એનો એ પુરુષાર્થ કરે છે. એટલે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક એ પોતે પોતાના સ્વરૂપમાં ઠરી જાય છે. અને જ્યારે એ ઠરી જાય છે, ત્યારે એ ઠરી જવા માટે જ્યાં દ્રષ્ટિ કરવાની છે, જે એને માટે આદરણીય છે, તે એક ધ્રુવ જ્ઞાયક સ્વભાવ છે. એ જ્ઞાયક સ્વભાવ એ ધ્રુવ છે, જે બદલાતો નથી, તે ધ્રુવ એ જ ઉપાદેય છે. એટલે પોતાનો આત્મા જ ઉપાદેય છે, બીજું કંઈ ઉપાદેય નથી. બીજું કહે છે અહીંયા, નિશ્ચય વ્યવહાર બંનેને ઉપાદેય માનવા તે પણ બ્રહ્મ છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધું છે. નિશ્ચય પણ ઉપાદેય અને વ્યવહાર પણ ઉપાદેય, એટલે બે બાજુ બુદ્ધિ હોય કે સ્વરૂપમાં જઈએ અને સાથે સાથે બારમાં આ બધું જે છે એ પણ સારું છે, યોગ્ય છે, આ પૂજા ભક્તિ વિનયના જે ભાવ જે છે એ પણ ઉપાદેય છે. જો એવી ઉપાદેય બુદ્ધિ હોય તો સમજવું કે આત્મામાં જતો નથી, એનું સ્વરૂપને જાણ્યું નથી, આત્માને ઓળખ્યો નથી, સ્વરૂપનો સ્વાદ એને માણ્યો નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, તો જ એને વ્યવહાર ઉપાદેય લાગે. એટલે એ બ્રહ્મ છે. વ્યવહાર ઉપાદેય ક્યારેય હતો નહીં, ક્યારેય હોઈ શકે નહીં. વ્યવહાર તો એ વખતે જે છે તે છે, જ્યારે એને નિશ્ચય વર્તે છે એ વખતે સાથે બારમાં જે છે તે બધું વ્યવહાર છે. જેમ એક કાર્ય થાય છે ત્યારે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે છે, તે રીતે જ્યારે નિશ્ચય છે તો એ વખતે જે છે એ વ્યવહાર છે. મુનિ પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં બિરાજી ગયા છે, તો એ વખતે એમને નગ્ન દિગંબરપણું છે, બધા પરિગ્રહ છૂટી ગયા છે, નિર્ગ્રંથ મુનિ દશા છે, તો એ વ્યવહારથી ચારિત્ર છે, એ દ્રવ્યલિંગ છે. પણ પેલું ભાવલિંગ છે ત્યારે એ છે, એ ભાવલિંગ છે તો એને વ્યવહાર ચારિત્ર કહેવાય, અન્યથા એને વ્યવહાર ચારિત્ર પણ કહેવાય નહીં, શુભ ભાવ કહેવાય. દ્રવ્યલિંગને શુભ ભાવ કહેવાય. જો ભાવલિંગ છે તો પછી એને વ્યવહારથી ચારિત્ર કહેવાય. એટલે એ વ્યવહાર ચારિત્ર છે, એને જો એ આદરણીય કરીને બેસી જાય, એને એની સભાનતા રહ્યા કરે કે મારું ચારિત્ર, મારું ચારિત્ર, નગ્ન દિગંબર મુનિપણું, આમ તેમ બધું, એ જ વસ્તુ તરફ એનું લક્ષ રહ્યા કરે અને એને જ ઉપાદેય માનીને બેસી જાય, તો શું થાય? એ આત્મામાં જઈ શકે જ નહીં, એ આત્મામાં જઈ શકતો જ નથી. એટલે એને છોડીને, એટલે એના તરફનું લક્ષ છોડીને, એટલે એનો અર્થ એમ નથી કે મુનિપણું છોડી દેવું કે એમાં દોષ આવવા, એવો અર્થ નથી થતો. લોકોને અર્થ સમજવામાં પણ મુશ્કેલી પડે, ઊંધા અર્થ કરે કે અમારે છોડી દેવું, પૂજા ન કરવી, તમે તમને પાપમાં નાખશો. હમણાં એલએની અંદર ગુરુદેવ કાંજી સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે એમાં એ વાત કરવામાં આવી કે કંઈક પ્રશ્ન થયો અને પ્રશ્નના જવાબ રૂપે મેં કહ્યું કે પ્રતિષ્ઠા કરવામાં આવે, મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે, એથી પુણ્યનો બંધ પડે, પણ એથી સમ્યક દર્શન ન થાય કે મોક્ષ ન થાય, કંઈ થાય નહીં, બેમાંથી એક પણ થાય નહીં, પુણ્યનો જ બંધ પડે. તો એ બેન બહુ ઉકળી ઉઠ્યા કે તમે તો અમને પાપમાં નાખી રહ્યા છો. પ્રભુ અર્થ તો સમજો, તમારો ભાવ શુભ ભાવ છે, મૂર્તિની સ્થાપનાનો ભાવ છે, શુભ ભાવ છે, શુભ ભાવ છે તો એનું ફળ શું હોય? પુણ્યનું બંધ પડે, એમાં શું બીજું થાય? એમાં આત્માનો ભાવ ક્યાં આવ્યો? એમાંથી કેવી રીતે સમ્યક દર્શન પ્રગટ થાય? શુભ ભાવ છે તે પરના લક્ષ્ય છે, અને પરના લક્ષ્ય જ્યાં સુધી છો ત્યાં સુધી તમે આત્માને લક્ષ્ય કેવી રીતે થાવ? તમારું લક્ષ્ય બે જગ્યાએ કેવી રીતે હોય? તમારો ઉપયોગ બે જગ્યાએ કેવી રીતે જાય? પરમા અને અંતરમાં બે જગ્યાએ ઉપયોગ હોય? એક સાથે હોય જ નહીં. એ પરમાથી ઉપયોગને ખસેડીને અંતરમાં લઈ જવાનો છે. આટલી તો સીધી સરળ વાત સમજાવી છે ગુરુદેવે, વારંવાર એ વાત તો સમજાવી છે. આટલા 45 વર્ષ સુધી ગુરુદેવે ત્યાં સોનગઢમાં જે પ્રવચનો કર્યા, અને 9000 પ્રવચનો અત્યારે આપણી પાસે સીડી ઉપર ઉપલબ્ધ છે, એમાં કોઈ પ્રવચન એવું નહીં હોય કે જેમાં આ વાત ના આવી હોય. શુભ ભાવ જે છે એ આવ્યા વગર રહેતો નથી, અને એ આવે પણ એને ઉપાદેય નહીં માનવો, એને ધર્મ નહીં માનવો. બસ માત્ર વાત આટલી છે. તેને બદલે ઊંધું પકડે, તમારે શુભ ભાવ નહીં કરવો એમ, તમારું એમ કેવું છે? ગુરુદેવના વખતમાં આવું જ હતું. આપણે તો કોણ સમજાવવાવાળા? ગુરુદેવ જો નથી સમજાવી શક્યા તો એ જીવને બીજા તો કોણ સમજાવી શકે? ગુરુદેવ જેવા તીર્થંકરનું દ્રવ્ય એ પણ જો એમને સમજાવવા માટે અસમર્થ રહ્યા તો પછી આપણી તો શું વાત કરવી? પણ મોટા ભાગે જીવો આમ જ આજ આવા ઊંધા અર્થ કરી અને પછી ચાર ગતિમાં રખડે છે. નિશ્ચયને વ્યવહારને બરાબર સમજવા જોઈએ. વ્યવહાર ક્યારેય ઉપાદેય હોઈ શકે નહીં, અને જે વ્યવહારને ઉપાદેય માને છે એ ભ્રમમાં છે, અને એવા ભ્રમને કારણે એને બંધ પડશે, અને બંધ પડશે તો પછી એને ભવ થશે, અને પછી એ ચાર ગતિમાં એને રખડવાનું થશે. આ વાતને જ સમજવાની છે. ધર્મમાંથી જો કઈ વાત પકડવાની હોય તો આ વાતને સમજવાની છે. એમાં ન કરવાની વાત જ નથી. પૂજા ભક્તિ વિનય આ બધું હોય, હોય ને હોય જ, પણ એ હોય એટલે એ તો હોય એ કઈ રીતે હોય? તો કે પોતે શુદ્ધ ભાવમાં નથી, પોતાના સ્વરૂપમાં નથી, એટલે બહારમાં આવે ત્યારે આવું બધું હોય, અને છતાંય એને એ છોડવા લાયક સમજે છે કે આ બધામાં જો હું અટવાઈ રહીશ, અહીંયા જ રહી જઈશ તો અંતરમાં જઈ શકીશ નહીં. એ વાત એ બરાબર સમજે છે. મુનિ એ વાતને બરાબર સમજે છે. એટલે એ તો બધું હોય, એવો જ વ્યવહાર હોય. વ્યવહાર છૂટો જ પડ્યો છે, એને છોડવાની જરૂર એ રીતે છે કે એના તરફનું લક્ષ છોડવું જોઈએ, એના તરફનું મહાત્મ્ય છોડવું જોઈએ, એને ઉપાદેય ન સમજવો જોઈએ, એને આદરણીય ન સમજવો જોઈએ. પરંતુ જ્યારે એવો નિશ્ચય છે ત્યારે એવો વ્યવહાર હોય છે. બસ આટલી વાતને સમજવાની છે. એટલે એ તો વ્યવહાર તો થવાનો જ છે. જેને નિશ્ચય હોય એને એવો વ્યવહાર નથી તો સમજવું કે એને નિશ્ચય નથી, એને એવો જ વ્યવહાર હોય. નિશ્ચય જેને છે, એને જે સ્વરૂપમાં જાય છે, એનો બાહ્ય વ્યવહાર એવો જ હોય, એને એવા શુભ ભાવ જ આવે, બીજું કંઈ હોય નહીં. એને કંઈ અશુભ ભાવ આવે જ નહીં, એને એવા અશુભ ભાવો આવતા જ નથી. એ તો સહજ રીતે એના અશુભ ભાવો, તો અશુભ ભાવો જે છે એ તો મંદ પડી જાય છે. કસાય તો અતિ 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 મંદ થઈ જાય છે, અતિ મંદ કસાય થઈ જાય છે. તું શુદ્ધનો પુરુષાર્થ કર ને પ્રભુ. હવે અહીંયા આ વિષય બદલે છે, જીવના અસાધારણ ભાવો. અહીંથી વિષય બદલાય છે. પ્રશ્ન 174 થી નવો વિષય શરૂ થાય છે થોડો, કે જીવના અસાધારણ ભાવો. પ્રશ્ન 174માં એ કહ્યું છે કે જીવના અસાધારણ ભાવો કેટલા છે, અને એના ઉત્તર રૂપે વાત કરે છે કે 5 છે. જીવના અસાધારણ, સાધારણ નહીં તેવા અસાધારણ ભાવો તો 5 છે. ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક. આ 5 ભાવો જીવના નિજ ભાવ છે, પોતાના ભાવ છે, જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. આ જે ભાવ છે એ જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. આપણે ઘણી વખત પૂતગળના દ્રવ્ય જે છે, અને એ દ્રવ્ય પ્રમાણે એનામાં જે ગુણો પડ્યા છે પૂતગળના, એ ગુણ રૂપે પરિણમવાને માટે આપણે એ ભાવ શબ્દ વાપરીએ છીએ કે સોનું સોનાના ભાવે પરિણમે છે, એમ આપણે બોલીએ છીએ. એટલે એ સોનું સોના રૂપે પરિણમે છે, જેની પીડાશ ચિકાશ જે કંઈ છે એની ઘનતા એ ગુણો રૂપે એ પરિણમે છે, તો એના ભાવે પરિણમે છે. પાણી પાણીના ભાવે પરિણમે છે. આ પ્રમાણે આપણે જે બોલીએ છીએ તો એ ભાવો જે છે એની વાત નથી, એ તો ગુણ પ્રમાણે એના પરિણમનની વાત છે. અહીંયા જે ભાવ છે એ જીવના છે, કે જેમાં ચૈતન્ય છે એને જ હોઈ શકે, બીજા કોઈ દ્રવ્યમાં હોય નહીં, જીવ સિવાય બીજા કોઈમાં હોય નહીં. એ આ 5 ભાવ છે. ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ, એ જે ભાવની વાત અહીંયા લીધી છે એ એને માટે કહે છે કે એ પાંચ ભાવો જીવોના નિજ ભાવ છે, જીવ સિવાય બીજા કોઈમાં હોતા નથી. એક અપેક્ષા એ પારિણામિક ભાવ દ્રવ્ય માટે બીજા અન્ય દ્રવ્ય માટે પણ કહેવામાં આવે છે કે એમાંથી પણ પરિણામો થાય છે એટલે પારિણામિક કહેવાય. એટલે એ રીતે જોઈએ તો જીવમાં જે છે એને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિકની આગળ પરમ સત્ય લગાડવામાં આવે છે. પરમ પારિણામિક ભાવ એ જીવનો નિજ ભાવ છે. હવે એ ભાવો કેવા છે, શું છે, એના વિશે બધો વિસ્તાર આપ્યો છે. આપણે એક પછી એક લઈએ. અહીંયા પહેલું છે પ્રશ્ન 175માં કે ઔપસમિક ભાવ કોને કહે છે. ઉપશમ ઉત્તરમાં કહ્યું છે કે કર્મોના ઉપશમ સાથેના સંબંધવાળો આત્માનો જે ભાવ થાય છે તેને ઔપસમિક ભાવ કહે છે. મંદ પડવું, ઉપશમ એટલે મંદ પડવું, સમવું, સમન છે ને ઉપશમ. એટલે કર્મના ઉપશમ સાથેના સંબંધવાળો આત્માનો જે ભાવ, ભાવ કોનો? આત્માનો. કોની સાથે સંબંધ દર્શાવે છે? કર્મના ઉપશમ સાથે. આ જે ભાવ લીધા છે એ કર્મની સાથે સંબંધની અપેક્ષાએ એ ભાવ લેવામાં આવેલા છે. જ્યારે આત્માનો એ ભાવ છે એ વખતે સામે કર્મ છે, એ કર્મની દશા કેવી છે? તો કે એ ઉપશમ દશા છે. કર્મ તો આત્માથી જુદા ને પ્રભુ. પૂદગળ કર્મ જે છે એ તો દ્રવ્ય કર્મ છે, એ પૂદગળ છે અને એ આત્માથી ભિન્ન છે. પણ એની જે દશા છે એના દ્વારા આત્માને જણાવવો છે. ખરેખર તો આત્માની એ દશા છે, એ વખતે પેલા કર્મની એમ દશા થાય છે. પણ અહીંયા કર્મને લઈને જણાવવામાં આવે છે. એટલે કર્મોના ઉપશમ સાથેનો સંબંધવાળો એ વખતે જે સંબંધ જે છે એ સંબંધને કારણે થઈ અને કહેવામાં આવ્યું છે. કર્મો સાથેનો સંબંધ જ રહે નહીં તો શું થાય? એ ઉપશમ રહે. કર્મ સાથે સંબંધ ન હોય એટલે કર્મથી એ પૂર્ણપણે મુક્ત થાય તો પછી ઉપશમ રહે છે? નથી રહેતો. પછી ક્યાંથી ઉપશમ રહે? કેમ કે તો કર્મના સંબંધે એ કહેવામાં આવેલો છે. ભાવ આત્માનો, પણ એ આત્માના ભાવનું નામ પાડવું પડે ને, કંઈક નામ તો આપવું પડશે ને કે આ એ વખતે કેવો ભાવ હતો, એ વખતે કેવો ભાવ હતો. તો કે એ ભાવની અસર નીચે સામે એના નિમિત્તે સામે પેલા કર્મ જે છે એનો ઉપશમ થાય એવો ભાવ હતો. માટે કર્મના ઉપશમ સાથેનો સંબંધવાળો આત્માનો જે ભાવ છે એને ઉપશમ ભાવ કહેવામાં આવ્યો, ઔપશમિક ભાવ કહેવામાં આવ્યો, કે જે ઉપશમ કરવા કરી શકે છે તેવો ઔપશમિક ભાવ. ઉપશમ જે કહેવામાં આવે તો ઉપશમ શું છે? ઉપશમ શેનો છે? ઉપશમ તો કર્મનો છે અને અહીંયા ભાવ કોનો છે? ભાવ આત્માનો છે. તો એ ભાવ કેવો છે એનો આપણને એના દ્વારા ખ્યાલ આવે છે. એટલે એ ભાવ વખતે આત્માની દશા કેવી છે એ એનાથી ખ્યાલમાં આવે છે કે એ આત્માનો જે ભાવ છે એ ભાવ વખતે સામે પેલા કર્મ છે એનો ઉપશમ થાય, એ મંદ પડી જાય છે. એટલે એ કર્મના ઉપશમ સાથેના સંબંધવાળો આત્માનો જે ભાવ, જ્યાં કર્મનો ઉપશમ થઈ જાય એ ભાવ છે એને ઔપશમિક ભાવ કહે છે. કર્મ રહ્યા નથી અને આત્મા શુદ્ધ થયો છે તો પછી એ ઉપશમ હોય નહીં. આત્મા શુદ્ધ ભાવે છે તો પછી સામે શું હોય? સામે કોઈ કર્મ હોય જ નહીં શુદ્ધ ભાવે હોય તો. એટલે જે શુદ્ધ ભાવ જે છે એ પરમ પારિણામિક ભાવ છે, ત્યાં સામે કોઈ કર્મ હોતા જ નથી. એ શુદ્ધ ભાવ છે, એ આત્મદ્રવ્ય છે. પરમ પારિણામિક ભાવ તો ખરેખર એ દ્રવ્ય છે. ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે. તો કર્મના ઉપશમ પણ નિમિત્ત કોણ છે? આત્માનો જે ભાવ છે એ કર્મના ઉપશમ માટેનું નિમિત્ત છે. નિમિત્ત કોણ છે? આત્માનો ભાવ. આત્માના જે ભાવના નિમિત્તે કર્મનો ઉપશમ થાય છે એ ઔપશમિક ભાવ છે. આત્માનો એવો ભાવ કે જે ભાવના નિમિત્તે કર્મનો ઉપશમ થાય છે તો એ ભાવને ઔપશમિક ભાવ કહેવાય. જો અહીંયા નીચે આગળ આપ્યું છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જળ કર્મનું પ્રગટરૂપ ફળ જળ કર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ છે. આ મોક્ષ શાસ્ત્ર એટલે તત્વાર્થ સૂત્રમાંથી આ વાત લેવામાં આવી છે. અધ્યાય બીજો સૂત્ર પહેલું એની ટીકામાંથી આ લીધું છે. વધારે સ્પષ્ટ કરે છે કે આત્માનો એ ભાવ ક્યારે એવો ભાવ થાય, તો કે આત્માનો પુરુષાર્થ ઉપડ્યો છે તો એ પુરુષાર્થના નિમિત્તે એનું નિમિત્ત પામી અને પેલા જળકર્મ જે છે એ જળકર્મનો ઉપશમ, ઉપશમમાં શું થાય તો કે ઉપશમમાં એનું પ્રગટરૂપ ફળ એમાં નથી આવતું, પ્રગટરૂપ ફળ એમાં ના આવે, જળકર્મનું પ્રગટરૂપ ફળ જળકર્મમાં ના આવે એટલે કે શાંત પડ્યો, મંદ પડ્યો, એ કર્મ મંદ પડ્યું, શાંત થયું, શાંત પડ્યું, મંદ પડ્યું એનું એમ દર્શાવવું હોય તો કે એનું ફળ જે છે એ જળકર્મનું ફળ જે જળકર્મમાં ન આવે એ ઉપશમ થયો કહેવાય. પણ એ થયો કેવી રીતે? જળકર્મ જે છે એનું ફળ એ જળકર્મમાં ન આવે એને ઉપશમ કહીએ, એ કર્મનો ઉપશમ થયો. પણ એવો ઉપશમ થયો કેવી રીતે? તો કે સામે આત્માનો જે ભાવ હતો એ ભાવનું નિમિત્ત પામીને થયો. એટલે આપણે તો જાણવું શું છે, પેલો આત્માનો ભાવ કેવો છે એ જાણવું છે. પણ હવે નામ કેવી રીતે આપ્યું? તો કે જેના નિમિત્તે જે જળકર્મમાં જે ફેરફાર થયો છે જે રીતે એના ઉપરથી નામ આપવામાં આવ્યું. એનું કંઈક બીજું નામ આપી શકાય હોત પણ એ બીજું નામ નથી આપ્યું, એને બદલે આ આપ્યું. એટલે આ નામ આપવાથી શું ખ્યાલમાં આવે છે? કે એ ખ્યાલમાં આવે છે કે એની શક્તિ કેટલી છે એ ભાવની, કે જેના નિમિત્તથી પેલું જળકર્મ જે છે એ ફળ આપવાની શક્તિમાં રહેતું નથી એનો પણ એમાં ખ્યાલ આવી જાય છે. એટલે એને ઉપશમ નામ આપવામાં આવ્યું. એ ભાવને જ પછી ઉપશમ ભાવ કહી દીધું. ઔપશમિક ભાવ, જે ઉપશમ કરે છે તેવો ઔપશમિક ભાવ. એક ભાવ બરાબર સમજાય એટલે પછી બધું બેસવા માંડશે. એટલા માટે આ વધારે વધારે આપણે વિસ્તાર એનો કરીએ છીએ, જુદી જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન એટલે કરીએ છીએ. ભાવ આત્માનો, આત્મા કેવા ભાવ કરે? શુદ્ધ ભાવ કરે અને અશુદ્ધ ભાવ કરે. પૂર્ણપણે શુદ્ધ ભાવ જે થાય છે એને હમણાં બાજુ પર રાખીએ, અને પૂર્ણપણે શુદ્ધ ભાવ નથી થતા પણ એ ધર્મમાં પ્રવર્તે છે અને પોતે એને માટેનો પુરુષાર્થ કરે છે, તો એના જે ભાવ છે એ બધા કયા કયા પ્રકારે હોય એ ભાવની અહીંયા વાત કરવી છે. એટલે અહીંયા જીવના અસાધારણ ભાવો કેટલા કરી એને વાત મૂકી. તો એમાં અહીંયા જે વાત છે, પુરુષાર્થ કરે છે આત્મા અને એને જે એ વખતે ભાવ છે તો એ એવો ભાવ છે કે જે ભાવના નિમિત્તે સામે પેલું જળ કર્મ જે છે એ મંદ પડી જાય છે, એટલે કે પછી એ ફળ આપી શકે એવું નથી રહેતું, એવો એની એવી એની સ્થિતિ જળકર્મની થઈ જાય છે. જળકર્મની સ્થિતિ એવી થવાનું કારણ એનું પોતાનું છે. જળકર્મની એવી સ્થિતિ થવાનું કારણ એનું પોતાનું છે, પણ એને નિમિત્ત કોનું મળે છે? તો કે આત્માના ભાવનું નિમિત્ત મળે છે. અને આત્માના ભાવનું એ નિમિત્ત મળે છે એટલે એ વખતનો આત્માનો ભાવ કેવો છે? તો કે એ સામે જળકર્મની અંદર ઉપશમ કરાવે, એમાં ફળ પ્રગટ ન થવા દે એવો એ આત્માનો ભાવ છે. એટલે એને ઔપશમિક ભાવ કહેવામાં આવે. એ ઔપશમિક ભાવ છે. પ્રશ્ન 176. સાયિક ભાવ કોને કહે છે? ઉત્તર: કર્મોનો સર્વથા નાશ સાથેના સંબંધવાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિક ભાવ કહે છે. પેલામાં ઉપશમ હતો, અહીંયા શું છે? ક્ષય થાય છે. કર્મોનો સર્વથા નાશ સાથેના સંબંધવાળો આત્માનો જે અત્યંત શુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિક ભાવ કહે છે. એટલે શું થાય? કે આત્માનો ભાવ એવો થાય કે જેના નિમિત્તે પેલા કર્મ છે એનો નાશ થાય, એટલે કે કર્મ જે છે તે ખરી જાય. નાશ થવો એટલે કર્મ રજકણો જે છે એ ભેગા થઈ અને કર્મ બન્યું છે, એ કારમણે રજકણો ભેગા થઈ અને જે કર્મ બંધાયું છે એ કારમણે રજકણો છૂટા પડી જાય, એટલે કે કર્મનો નાશ થયો, ક્ષય થયો. તો નાશ કોનો થાય છે? કર્મનો. અને અહીંયા ભાવ કોનો છે? આત્માનો. તો આત્માનો એવો ઉત્કૃષ્ટ ભાવ કે જે ભાવના નિમિત્તે પેલા જળ કર્મના જે રજકણો છે, કારમણે રજકણો જે છે એ છૂટા પડી જાય છે. પહેલા ઉપશમમાં શું થતું હતું કે એ રજકણો સહિત એ કર્મ તો રહેતું હતું, પણ એ ફળ આપવાની સ્થિતિમાં નહોતું રહેતું, એમ થતું હતું. હવે અહીંયા શું થાય છે તો કે એ કર્મ રજકણો જ છૂટા પડી જાય છે, એટલે ક્ષય થાય છે. એને અહીંયા ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો છે. એટલે અહીંયા આગળ સ્પષ્ટતા કરીને લખ્યું છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મ આવરણનો નાશ થવો તે કર્મનો ક્ષય છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને, પુરુષાર્થ આત્માનો છે અને એ આત્માનો પુરુષાર્થ કેવો થયો છે અને એ વખતે કેવો ઉત્કૃષ્ટ ભાવ વર્તે છે એ દર્શાવવું છે. તો અહીંયા દર્શાવવા માટે થઈ અને એમ કહેવામાં આવ્યું કે એ એવો ઉત્કૃષ્ટ ભાવ છે કે જે વખતે પેલા કર્મ જે છે, રજકણો કર્મરૂપે હતા, એ છૂટા પડી ગયા એટલે કર્મ આવરણનો નાશ થયો. કર્મના આવરણો કઈ રીતે છે તો કે તો જીવની સાથે બહાર રહ્યા છે, એના આત્મપ્રદેશોની અંદર તો જતા જ નથી, પણ છતાં એ શબ્દ એવી રીતે વાપરવામાં આવે છે. આવરણ કરે, ઢાંકે, એટલે એવું ઢાંકે આવરણ શબ્દ છે ને, એને પકડીને લોકો બિચારા મૂંઢ લોકો એ કર્મ બધું કરે એવી માન્યતામાં વર્તે છે. ખરેખર તો આ બધા શબ્દોનો બરાબર અર્થ સમજતા નથી ને, એટલે મુશ્કેલી થાય છે. કર્મ શું કરે? કંઈ કરતા નથી. આત્માનો જો આવા ભાવ થાય છે તો પેલા કર્મ જે છે એના પૂતગણો છૂટા પડી ગયા એટલે આવરણ ગયું, આવરણનો નાશ થયો. આવરણ તો છે જ નહીં, ક્યાંય કોઈ આવરણ કરતું જ નથી. ભગવાન આત્માને વળી આવરણ કેવા ને વાત કેવી? ભગવાન આત્મા તો પરમ શુદ્ધ છે, ત્રણેય કાળ શુદ્ધ છે, ત્રિકાળ છે, એ તો પરમ શક્તિથી ભરેલો છે. એને કોઈ વસ્તુ નડતી નથી, કોઈ કર્મ નડતું નથી. એ પોતે પુરુષાર્થ કરવા માટે સ્વતંત્ર છે, પુરુષાર્થ નથી કરતો, પ્રમાદમાં પોતે વર્તે છે, પોતે વિભાવ ભાવમાં રહે છે. બાકી એને કોણ અટકાવે છે પુરુષાર્થ કરતા? જો એવું કોઈ કર્મ એને અટકાવતું હોત તો એ કોઈ કોઈ જીવ મોક્ષે જઈ શકે જ નહીં, કોઈ પોતે પોતાની અવસ્થાને શુદ્ધ કરી શકે જ નહીં. એટલે કોઈ કોઈને કશું અટકાવતું છે જ નહીં. અહીંયા વાત એ કરે છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને એના નિમિત્તે પેલા કર્મ જે છે, એના કર્મ રજકણો જે છે તે છૂટા પડી જાય છે, એટલે કે કર્મ આવરણ ચાલ્યું જાય છે, એનો નાશ થયો, એ ક્ષય થયો. એટલે એવા ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવ્યો. બરાબર છે? એટલે ઉપશમ ભાવ અને ક્ષાયિક ભાવ બે વાતને બરાબર સમજ્યા એટલે હવે આગળ બધું સહેલું છે. પ્રશ્ન 177, ક્ષયોપશમિક ભાવ કોને કહે છે? ઉત્તરમાં અહીં આપ્યું છે કે કર્મોના ક્ષયોપશમ સાથેના સંબંધવાળો જે ભાવ થાય છે તેને ક્ષયોપશમિક ભાવ કહે છે. ક્ષયોપશમ સાથેનો ભાવ છે એટલે ક્ષયોપશમિક ભાવ. એમાં શું થાય છે તો કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે. કર્મનું શું થાય? થોડા અંશે ક્ષય થાય અને થોડા અંશે ઉપશમ થાય. થોડાકનો ઉપશમ થાય અને બીજા જે અમુક જે છે એનો ક્ષય થાય. ક્ષય થયો છે અને ક્ષય સિવાય બીજો બાકી જે રહ્યો છે એ એટલા કર્મ રજકણો જે બાકી રહી ગયા જેનો ક્ષય નથી થયો એનો ઉપશમ થયો એટલે ક્ષયોપશમ. થોડાક કર્મરજકણો જે છે છૂટા પડી ગયા એટલે એ કેટલા કર્મનો ક્ષય થયો અને બાકી જે રહ્યા એનો ઉપશમ થયો. આ બધું થાય છે તો એને એના કારણે, પણ એવું થવામાં નિમિત્ત કોનું મળે છે તો કે આત્માના ભાવનું. અને એવા એ આત્માના ભાવને કયો કેવો ભાવ કહેવાય? કે ક્ષયોપશમિક ભાવ કહેવાય, કે જેને લીધે થઈને ક્ષયોપશમ થાય. ક્ષયોપશમ કોનો થાય? તો કર્મનો. ક્ષયોપશમ કર્મનો થાય અને એવો ક્ષયોપશમ થવામાં જે ભાવ છે એ ક્ષયોપશમિક ભાવ છે. એટલે હવે તો ઘણું સહેલું થઈ ગયું. બરાબર છે? હવે એમાં આગળ કહે છે કે વર્તમાન નિષેકમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય અને આગામી કાળમાં ઉદય આવવાવાળા નિષેકોને સદવસ્થારૂપ ઉપશમ એવી કર્મની અવસ્થાને ક્ષયોપશમ કહે છે. આ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી લીધું છે. આનો આપણે થોડોક વધારે વિસ્તાર કરીશું. નિષેક અને એ સ્પર્ધકોને એની બધી વાત આપણે જરાક થોડી લઈશું, પણ મૂળ વાત ઉપર જે કઈ છે એ જ જરા થોડી શાસ્ત્રની ભાષામાં અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. પ્રશ્ન 177 ચાલે છે ત્યાં સુધી રાખીએ છીએ. તો હવે પછીનો સ્વાધ્યાય આપણે કરીશું ત્યારે એમાં આ વાત લઈશું. તો કોઈ ખાસ પ્રશ્ન હોય તો, નહીતર પછી આ પતી જાય ત્યાર પછીથી એ બધા પ્રશ્નોને આપણે સાથે જ લઈએ. બધા ભાવ પતી જાય તે પછીથી લઈએ. તો જય જીનેન્દ્ર.